એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની આમ તો કહી શકાય કે એક એવા વિચારની સફર કરવાના છીએ જેણે વ્યક્તિગત સ્વતંત્રતાની આખી ચર્ચાને નવી દિશા આપી. હું વાત કરી રહી છું જ્હોન સ્ટુઅર્ટ મિલના ક્લાસિક પુસ્તક ઓન લિબર્ટી વિશે.
હા, અને આ પુસ્તક એમ કહું તો ખોટું નથી કે આજે પણ એટલું જ, કદાચ પહેલા કરતાં પણ વધારે પ્રસ્તુત છે.
કેમ એવું લાગે છે?
કારણ કે પેલો સનાતન સવાલ છે ને, વ્યક્તિ કેટલી સ્વતંત્ર હોવી જોઈએ અને સમાજ કે પછી સરકાર એના પર કેટલું નિયંત્રણ રાખી શકે, આની ચર્ચા તો કાયમ ચાલવાની. અને મિલે જે વાત કરી હતી પેલી બહુમતીનો જુલમ,
હા,
ટિરેની ઓફ ધ મેજોરિટી,
બરાબર,
એટલે કે સમાજનું એવું દબાણ જે આપણના બધાને એક સરખા બીબામાં ઢાળી દેવા માગે છે. આજે જુઓ, સોશિયલ મીડિયા છે, સતત એકબીજા પર નજર રાખવાનું વલણ છે, આ બધામાં એ જુલમ જાણે વધારે દેખાઈ રહ્યો છે.
સાચી વાત. તો ચાલો શરૂ કરીએ. પહેલા તો આ જ્હોન સ્ટુઅર્ટ મિલ, એમના વિશે થોડું જાણીએ. કોણ હતા એ?
જ્હોન સ્ટુઅર્ટ મિલ, એમનો સમયગાળો હતો 1806 થી 1873. 19મી સદીના બ્રિટનના આમ કહીએ તો ટોચના વિચારકોમાંનું એક, ફિલોસોફર, રાજકીય અર્થશાસ્ત્રી અને એટલું જ નહીં સિવિલ સર્વન્ટ પણ હતા.
અને એમનો ઉછેર એ તો ખૂબ જ અલગ પ્રકારનો હતો ને. સાંભળ્યું છે કે બહુ જ નાની ઉંમરથી એમના પર ભણતરનું જબરદસ્ત દબાણ હતું.
હા, એમના પિતા જેમ્સ મિલ અને એમના મિત્ર જેરેમી બેન્થમ, જે બંને મોટા ઉપયોગીતાવાદી વિચારકો હતા, એમણે મિલને નાનપણથી જ એકદમ કડક ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રેનિંગ આપી.
એટલે સાવ નાની ઉંમરમાં ગ્રીક શીખી લેવાનું, પછી લેટિન, અને કિશોરાવસ્થા સુધીમાં તો તર્કશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આ બધું જ ભણી લીધું. અકલ્પનીય લાગે છે. પણ આટલા દબાણની અસર પણ થઈ હશે ને?
ચોક્કસ થઈ. યુવાનીમાં તેઓ એક મોટા માનસિક સંકટમાંથી પસાર થયા, પણ એ અનુભવે એમને એનો માત્ર બુદ્ધિ કરતાં આગળ વિચારવા પ્રેર્યા. સુખ શું છે, માનવ સ્વભાવ શું છે, લાગણીઓનું શું મહત્વ છે, આ બધું સમજાયું.
અને એમના જીવનમાં હેરિયટ ટેલર મિલનું પણ બહુ મોટું યોગદાન હતું ને?
અરે જબરદસ્ત. તેઓ એમને માત્ર પત્ની નહીં પણ પોતાના બૌદ્ધિક ભાગીદાર અને સહલેખિકા માનતા હતા. ખાસ કરીને વ્યક્તિગતતા, સ્ત્રી અધિકારો જેવા મુદ્દાઓ પર હેરિયટના વિચારોનો મિલ પર ઊંડો પ્રભાવ હતો. એટલે મિલની ખાસિયત એ હતી કે એમની પાસે થિયરી પણ હતી જે ઉપયોગીતાવાદમાંથી આવી, અને પ્રેક્ટિકલ અનુભવ પણ હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં લાંબો સમય કામ કર્યું, સંસદ સભ્ય પણ રહ્યા.
એટલે એમના વિચારો માત્ર હવામાં નહોતા, વાસ્તવિક દુનિયા સાથે જોડાયેલા હતા. તો હવે આવીએ એમના પુસ્તક ઓન લિબર્ટી પર. મુખ્ય વાત શું છે એમાં? સેન્ટ્રલ આઈડિયા શું છે?
પુસ્તકનું મુખ્ય હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. વ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવું. કોની સામે? તો કે રાજ્ય અને સમાજની જે સત્તા છે એની સામે. મિલ મૂળભૂત સવાલ એ પૂછે છે કે ભાઈ, આ રાજ્ય કે સમાજ એ વ્યક્તિના જીવનમાં ક્યાં સુધી દખલ કરી શકે, એની હદ ક્યાં બાંધવી?
અને આનો જવાબ આપવા માટે જ એમણે પેલો પ્રખ્યાત સિદ્ધાંત આપ્યો, નુકસાનનો સિદ્ધાંત, હાર્મ પ્રિન્સિપલ. એને જરા સરળ ભાષામાં સમજાવશો?
બિલકુલ. આ સિદ્ધાંત આમ તો આખા પુસ્તકનો આધારસ્તંભ છે. મિલ કહે છે કે કોઈપણ સંસ્કારી સમાજમાં કોઈપણ વ્યક્તિની સ્વતંત્રતા પર લગામ કસવાનો એકમાત્ર અને ફક્ત એકમાત્ર યોગ્ય હેતુ શું હોઈ શકે? તો કે બીજા કોઈને નુકસાન થતું અટકાવવું.
એટલે કે જો મારા કોઈ કામથી બીજા કોઈને સીધું નુકસાન ન થતું હોય, તો પછી ભલે ને એ કામ મને પોતાને માટે ખરાબ લાગતું હોય કે સમાજને અયોગ્ય લાગતું હોય,
તો પણ સમાજ કે સરકારે એમાં દખલ ન કરવી જોઈએ. વ્યક્તિના પોતાના ભલા માટે, એને સુધારવા માટે એની સ્વતંત્રતા છીનવી લેવી એ યોગ્ય નથી. જ્યાં સુધી એનું વર્તન ફક્ત એને જ અસર કરતું હોય, ત્યાં સુધી એ સર્વભૌમ છે, એનો માલિક એ પોતે છે.
પણ મિલ અહીં માત્ર કાયદાકીય બંધનોની વાત નથી કરતા. નહીં, પેલી બહુમતીના જુલુમવાળી વાત પણ એટલી જ મહત્વની છે.
સાચી વાત. આ બહુ મહત્વનો મુદ્દો છે. મિલ કહે છે કે ઘણીવાર કાયદા કરતા પણ સમાજનું દબાણ વધારે ખતરનાક હોય છે, જેને આપણે સોશિયલ પ્રેશર કહીએ છીએ. જે લોકો સમાજના ઘડેલા રસ્તે નથી ચાલતા, અલગ વિચારે છે, અલગ રીતે જીવે છે, એમના પર સમાજ એક પ્રકારનું દબાણ ઊભું કરે છે.
હા, એમને સ્વીકારવામાં નથી આવતા, એમની ટીકા થાય છે.
બરાબર. અને મિલના મતે આ રાજકીય અત્યાચાર કરતાં પણ વધુ જોખમી છે, કારણ કે દેખાતું નથી એ સૂક્ષ્મ છે, પણ ચારે બાજુ ફેલાયેલું છે અને વ્યક્તિની મૌલિકતા, એના વિચારો અને આખરે તો સમાજની પ્રગતિને પણ રૂંધી નાખે છે.
તો પુસ્તકમાં એમણે આખી વાત કેવી રીતે ગોઠવી છે?
એમણે શરૂઆત કરી છે ઐતિહાસિક સંદર્ભથી કે પહેલા શાસકોના જુલુમ સામે લડત હતી, હવે લોકશાહીમાં બહુમતીના જુલુમનો ભય છે. પછી તેઓ આ નુકસાનનો સિદ્ધાંત રજૂ કરે છે. એ પછી આવે છે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર એક આખું પ્રકરણ જે ખૂબ જ દમદાર છે. પછી વાત જાય છે વ્યક્તિગતતા, એટલે કે પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા પર, અને છેલ્લે સમાજની સત્તાની મર્યાદાઓ ક્યાં હોવી જોઈએ એના પર વધુ ચર્ચા અને કેટલાક વ્યવહારુ ઉદાહરણો છે.
ઓકે, તો ચાલો આમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓને જરા વધુ વિગતે જોઈએ. શરૂઆત કરીએ પહેલા નુકસાનના સિદ્ધાંતથી. મિલે કહ્યું કે સ્વરક્ષણ એ જ એકમાત્ર હેતુ હોવો જોઈએ દખલગીરીનો, પણ એમણે કંઈ સ્પષ્ટતા કરી છે કે આ કોને લાગુ પડે? બધાને?
હા, એમણે સ્પષ્ટતા કરી છે. મિલ કહે છે કે આ સિદ્ધાંત મુખ્યત્વે પરિપક્વ સમાજના પુખ્ત વયના નાગરિકો માટે છે. તેઓ બાળકોને અને એમના સમયની સમજ મુજબ જે સમાજો પછાત ગણાતા હતા અને જેમને માર્ગદર્શનની જરૂર હતી તેમને આમાંથી બાકાત રાખે છે.
અચ્છા, જો કે આ વિચાર આજે થોડો વિવાદાસ્પદ ગણાય નહીં, પેલા પછાત સમાજોવાળી વાત.
ચોક્કસ, એ એમના સમયની યુરોપ કેન્દ્રી વિચારધારા દર્શાવે છે, પણ એમનો મુખ્ય ભાર એ વાત પર છે કે જે વ્યક્તિ પોતાના સારા નરસાનો વિચાર કરવા સક્ષમ છે એના નિર્ણયોમાં દખલ કરવાનો અધિકાર સમાજને ત્યારે જ મળે છે જ્યારે એનાથી બીજાને સીધું નુકસાન થતું હોય.
બરાબર. હવે આવીએ બીજા પ્રકરણ પર, વિચાર અને ચર્ચાની સ્વતંત્રતા. લાગે છે કે મિલ આ મુદ્દે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.
બિલકુલ નહીં, આ પ્રકરણ તો અદ્ભુત છે. મિલ દલીલ કરે છે કે કોઈ પણ મત, પછી ભલેને એ આખા સમાજને ખોટો લાગતો હોય, એને દબાવવો જોઈએ નહીં. એમનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને?
હા, પેલું કે જો આખી દુનિયા એક તરફ હોય અને માત્ર એક વ્યક્તિ બીજી તરફ,
તો પણ એ એક વ્યક્તિને ચૂપ કરાવવી એટલી જ ગેરવાજબી છે જેટલું એ એક વ્યક્તિ સત્તા પર આવીને આખી દુનિયાને ચૂપ કરાવે. કેટલી જોરદાર વાત છે.
પણ શા માટે? જો કોઈ વિચાર સ્પષ્ટપણે ખોટો હોય, સમાજ માટે હાનિકારક હોય, તો એને ફેલાવવા કેમ દેવો?
મિલાના માટે ચાર મુખ્ય દલીલો આપે છે. એક, શક્ય છે કે જે મતને આપણે દબાવી રહ્યા છીએ એ સાચો હોય. ઇતિહાસ સાક્ષી છે, સોક્રેટિસથી લઈને ગેલિલિયો સુધી. બે, કદાચ એ મત ખોટો હોય પણ એમાં સત્યનો કોઈ અંશ છુપાયેલો હોય અને પ્રચલિત મત સાથે એની ટક્કર થવાથી એક વધુ સંપૂર્ણ સત્ય બહાર આવી શકે.
ઓકે.
ત્રણ, જો કોઈ સાચા મતને ક્યારે પડકારવામાં જ ન આવે, એની સામે કોઈ દલીલ જ ન થાય, તો એ માત્ર એક ગોખેલો પોપટ જેવો બની જાય. લોકો એને સાચો કેમ છે એ સમજ્યા વગર જ માની લે. એ મૃત સિદ્ધાંત બની જાય.
એટલે એની જીવંતતા જ જતી રહે.
બરાબર. અને ચોથી દલીલ, કે આવી ચર્ચા અને વિવાદ વગર એ સિદ્ધાંતનો ખરો અર્થ, એની પાછળની ભાવના, એની તાકાત, એ બધું ધીમે ધીમે ઘસાઈ જાય છે. એટલે ટૂંકમાં, સત્યને શોધવા અને સમાજને બૌદ્ધિક રીતે જીવંત રાખવા માટે વિચારોનું મુક્ત બજાર હોવું જરૂરી છે, ભલે વિચારો ટકરાય.
ખરેખર બહુ માર્મિક દલીલો છે. આ તો થઈ વિચારની સ્વતંત્રતાની વાત, પણ મિલ આનાથી આગળ વધીને કાર્યની સ્વતંત્રતા, એટલે કે વ્યક્તિગતતા પર પણ ભાર મૂકે છે, નહીં?
હા, કારણ કે એમના મતે વિચાર ગમે તેટલા સારા હોય, પણ જો એ પ્રમાણે જીવવાની છૂટ ન હોય, ફરી પેલી શરત સાથે કે બીજાને નુકસાન ન થાય, તો એ સ્વતંત્રતા અધૂરી છે. મિલ માને છે કે વ્યક્તિગતતા એટલે કે પોતાની રીતે જીવવું, પોતાના શોખ કેળવવા, પોતાની જીવનશૈલી પસંદ કરવી, એ માણસના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
વિકાસ માટે? કેવી રીતે?
કારણ કે જ્યારે આપણે આપણી પોતાની પસંદગીઓ કરીએ છીએ, આપણા પોતાના નિર્ણયો લઈએ છીએ, ત્યારે જ આપણી સમજશક્તિ, આપણી વિવેકબુદ્ધિ, આપણી નિર્ણય શક્તિ, આ બધી ક્ષમતાઓનો વિકાસ થાય છે, એનો ઉપયોગ થાય છે.
એટલે કે જો આપણે ફક્ત બીજા શું કરે છે એ જોઈને, કે પછી સમાજના રીતરિવાજો છે એટલે એને માનીને જ ચાલ્યા કરીએ, તો આપણો પોતાનો વિકાસ રૂંધાય છે.
બિલકુલ. મિલ આને આકરા શબ્દોમાં વાનર જેવી નકલ, એ એપ લાઇક ઇમિટેશન કહે છે. એમનું એક વાક્ય છે, જે વ્યક્તિ દુનિયાને તેના માટે જીવનની યોજના પસંદ કરવા દે છે તેને વાનર જેવી નકલ સિવાય અન્ય કોઈ ક્ષમતાની જરૂર નથી. જે પોતાનો રસ્તો પોતે કંડારે છે એ જ ખરા અર્થમાં માણસ તરીકે જીવે છે. મિલ રિવાજોની તાનાશાહી એટલે કે ડેસ્પોટિઝમ ઓફ કસ્ટમને પ્રગતિનો સૌથી મોટો દુશ્મન ગણે છે.
અને એટલે જ કદાચ તેઓ પેલી બિન અનુરૂપતા, નોન કન્ફોર્મિટી અને થોડી વિચિત્રતા, ઇસેન્ટ્રિસિટીને પણ વખાણે છે.
હા, કારણ કે આવા લોકો જ સમાજમાં કંઈક નવું લાવે છે. એ લોકો જીવનના પ્રયોગો કરે છે, જુદી રીતે જીવીને બતાવે છે. ભલે એમની રીત બધા માટે યોગ્ય ન હોય, પણ એમના પ્રયોગોમાંથી સમાજ કંઈક શીખી શકે છે. એ સમાજને એક બીબાઢાળ થતો અટકાવે છે. એટલે મિલ કહે છે કે આવા સમયમાં જ્યારે બધા એકસરખું થવા માગે છે, ત્યારે ફક્ત અલગ હોવું એ પણ સમાજની એક સેવા છે.
આ બહુ રસપ્રદ વિચાર છે, પણ ફરી પાછો પેલો સવાલ આવે છે કે આ વ્યક્તિગતતા અને સમાજની સત્તા વચ્ચેની રેખા ક્યાં દોરવી, પેલું નુકસાન કેવી રીતે નક્કી કરવું? આ બહુ અઘરું નથી?
અઘરું તો છે જ, અને મેલ પણ આ સ્વીકારે છે. તેઓ એક ભેદ પાડવાનો પ્રયત્ન કરે છે, સ્વ સંબંધિત કાર્યો અને અન્ય સંબંધિત કાર્યો.
એટલે
સ્વ સંબંધિત એટલે એવા કાર્યો જેની મુખ્ય અસર કરનાર વ્યક્તિ પર જ પડે, જેમ કે કોઈ શું ખાય છે, શું પહેરે છે, કયા ભગવાનને માને છે કે નથી માનતો. આ બાબતોમાં મિલ કહે છે વ્યક્તિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. સમાજને સમજાવી શકે, સલાહ આપી શકે, પણ દબાણ ન કરી શકે.
અને અન્ય સંબંધિત?
અન્ય સંબંધિત એટલે એવા કાર્યો જેની સીધી અસર બીજાના હિતો પર પડે, જેમ કે ચોરી કરવી, હિંસા કરવી, છેતરપિંડી કરવી. આવા કિસ્સાઓમાં જો બીજાને સ્પષ્ટ નુકસાન થતું હોય તો સમાજ કે કાયદો નિયંત્રણ મૂકી શકે છે.
પણ આ ભેદરેખા ઘણીવાર બહુ પાતળી નથી હોતી. જેમ તમે પહેલાં કહ્યું, કોઈનું દારૂ પીવું એ કદાચ એની તબિયત બગાડે, પણ જો એના કારણે એ પોતાના પરિવારની જવાબદારી ન નિભાવે કે પછી નશામાં ગાડી ચલાવીને અકસ્માત કરે.
સાચી વાત, આ ગ્રે એરિયા છે. મિલકન જાણે છે કે આ ભેદ પાડવો સરળ નથી, પણ એમનો ભાર એ વાત પર છે કે દખલગીરીનો આધાર કોઈ નક્કર, સાબિત કરી શકાય એવું નુકસાન હોવું જોઈએ, અથવા તો કોઈ ચોક્કસ ફરજનું સ્પષ્ટ ઉલ્લંઘન હોવું જોઈએ, જેમ કે બાળકોની સંભાળ ન લેવી. માત્ર કોઈને નારાજગી થઈ, કોઈને લાગણી દુભાઈ કે કોઈનું વર્તન આપણને ન ગમ્યું, એ કારણ પૂરતું નથી.
અને નુકસાન એટલે શારીરિક કે આર્થિક નુકસાન જ, કે માનસિક કે ભાવનાત્મક નુકસાન પણ ગણાય?
આ ચર્ચા તો આજે પણ ચાલે છે. મિલનો ઝોક મોટે ભાગે વધુ નક્કર, સ્પષ્ટ નુકસાન તરફ હતો. ફક્ત નારાજગી, ઓફેન્સ ને તેઓ નુકસાન ગણવા તૈયાર નહોતા.
ઓકે. અને પુસ્તકના છેલ્લા ભાગમાં એમણે આ સિદ્ધાંતોને વ્યવહારમાં લાગુ કરવાના કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેમ કે વેપાર, ઝેરી વસ્તુઓનું વેચાણ, શિક્ષણ. એમાંથી શું તારણ નીકળે છે?
મુખ્ય તારણ એ જ છે કે મિલ શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિગત પસંદગી અને મુક્ત બજારની તરફેણ કરે છે. જેમ કે અર્થતંત્રમાં તેઓ લેસે ફેર એટલે કે ઓછામાં ઓછી સરકારી દખલના હિમાયતી છે, પણ જ્યાં છેતરપિંડી થતી હોય કે ગ્રાહકોની સુરક્ષાનો સવાલ હોય ત્યાં નિયમન જરૂરી છે.
અને પેલું દારૂ કે ઝેર જેવી વસ્તુઓનું વેચાણ,
ત્યાં તેઓ પ્રતિબંધની તરફેણ નથી કરતા, પણ નિયમનની વાત કરે છે. જેમ કે લેબલ લગાવવું, વેચાણ માટે નોંધણી કરવી, કદાચ એના પર ટેક્સ વધારવો. હેતુ નુકસાન ઘટાડવાનો છે, લોકોની પસંદગી છીનવી લેવાનો નહીં. શિક્ષણમાં પણ તેઓ માને છે કે શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ, કારણ કે એ બાળકના ભવિષ્ય માટે જરૂરી છે અને મા બાપની ફરજ છે. પણ શિક્ષણ સરકારના હાથમાં જ હોય એવું નહીં, ઘણી બધી અલગ અલગ શાળાઓ હોવી જોઈએ જેથી વિચારોની વિવિધતા જળવાય.
એટલે કે દરેક જગ્યાએ એ જ સિદ્ધાંત, દખલગીરી ફક્ત ત્યારે જ જ્યારે નુકસાન અટકાવવું અનિવાર્ય હોય.
બરાબર, અને એ પણ શક્ય એટલી ઓછી.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશા કે શીખને ટૂંકમાં કહેવા હોય તો કયા મુદ્દાઓ સામે આવે?
મને લાગે છે કે 4-5 મુખ્ય બાબતો છે જે આપણે ખાસ યાદ રાખી શકીએ. પહેલું અને સૌથી અગત્યનું તો પેલો નુકસાનનો સિદ્ધાંત જ છે. આ એક પાયાનો નિયમ છે. જ્યાં સુધી બીજાને નુકસાન ન થાય ત્યાં સુધી વ્યક્તિની સ્વતંત્રતા સર્વોપરી.
આજના સમયમાં બહુ જ મહત્વનું છે, જ્યારે નિયંત્રણો વધતા જાય છે.
બીજું, બહુમતીનો જુલમ. આ શબ્દ જ બહુ પાવરફુલ છે. કાયદાના ડર કરતાં સમાજના ડરથી લોકો એકસરખા બની જાય છે, અલગ વિચારતા ડરે છે. સોશિયલ મીડિયાના યુગમાં તો આ જુલમ વધુ પ્રબળ બન્યો છે. મિલ આપણને આ અદૃશ્ય સાંકડો સામે ચેતવે છે.
ત્રીજું શું?
ત્રીજું, મુક્તવાણી અને અસંમતિનું મૂલ્ય. ગમે તેવો અપ્રિય વિચાર હોય એને સાંભળવો અને એના પર ચર્ચા થવી જરૂરી છે. એનાથી જ સત્ય વધુ સ્પષ્ટ થાય છે અને આપણી સમજણ વધે છે. બંધ બારણે વિચારો મરી જાય છે.
અને ચોથું,
ચોથું વ્યક્તિગતતાનું મહત્વ. દરેક માણસ અલગ છે અને એને પોતાની રીતે વિકસવાની તક મળવી જોઈએ. જે જીવનના પ્રયોગો થાય છે એમાંથી જ સમાજને નવું જાણવા મળે છે. ફક્ત પરંપરા કે રિવાજને વળગી રહેવાથી પ્રગતિ અટકી જાય છે. વિવિધતા એ સમાજની તાકાત છે.
અને પાંચમું, કદાચ એ જ કે રિવાજો અને અનુરૂપતાના જોખમો સામે સજાગ રહેવું. આંધળું અનુકરણ નહીં, પણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.
બરાબર.
આ બધા વિચારો બહુ ગહન છે, પણ આપણે એને આપણા રોજબરોજના જીવનમાં કઈ રીતે જોઈ શકીએ, કઈ રીતે લાગુ પાડી શકીએ?
ઘણા સ્તરે આ શક્ય છે. દાખલા તરીકે, વ્યક્તિગત રીતે આપણે આપણી જાતને પૂછી શકીએ, હું જે માનું છું, જે કરું છું, એ ખરેખર મારું પોતાનું છે કે પછી લોકો શું કહેશે એના ડરથી હું જીવી રહી છું? શું હું મારાથી જુદા વિચારવાળા લોકોની વાત સાંભળવા તૈયાર છું, એમનો આદર કરવા તૈયાર છું?
અને કામ કરવાની જગ્યાએ, ઓફિસમાં,
ત્યાં પણ આ બહુ જ લાગુ પડે છે. ઘણીવાર ગ્રુપ થિંક થઈ જાય છે. બધા એક જ દિશામાં વિચારવા લાગે છે. કોઈ અલગ મત આપતા અચકાય છે.
હા, એવું બને છે.
તો એવું વાતાવરણ બનાવવું જ્યાં લોકો ખણીને બોલી શકે, નવા આઈડિયા આપી શકે, અસંમત થઈ શકે, એ મિલના વિચારોને અમલમાં મૂકવા બરાબર છે. એનાથી જ ઇનોવેશન આવે છે.
અને સમાજમાં, આપણા આડોશપાડોશમાં, આપણા સમુદાયમાં,
ત્યાં આપણે જે લોકો આપણા જેવા નથી, જેમની જીવનશૈલી માન્યતાઓ અલગ છે, એમના પ્રત્યે વધુ સહિષ્ણુ બની શકીએ. તરત જ જજમેન્ટ પાસ કરવાને બદલે વિચારી શકીએ કે શું એમનાથી ખરેખર કોઈને નુકસાન થઈ રહ્યું છે કે પછી એ ફક્ત જુદા છે એટલે આપણને નથી ગમતું. વિવિધતાને સ્વીકારવી, એને ઉજવવી.
અને રાજકીય કે સામાજિક નીતિઓની વાત આવે ત્યારે, કોઈ નવો કાયદો બને કે કોઈ નિયમ આવે,
ત્યારે પણ આ નુકસાનના સિદ્ધાંતની કસોટી પર એને ચકાસી શકીએ. શું આ નિયમ ખરેખર કોઈ મોટા નુકસાનને અટકાવવા માટે જરૂરી છે કે પછી એ અમુક લોકોની પસંદગી બીજા પર લાદી રહ્યો છે? એનાથી કોને ફાયદો થાય છે, કોને નુકસાન? સ્વતંત્રતા કેટલી જળવાય છે?
અને આજકાલ તો ઓનલાઈન દુનિયા પણ એટલી જ મહત્વની છે. સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે મિલ સરકારના કાયદા કરતાં પણ સમાજના અદૃશ્ય દબાણને વધુ મોટો ખતરો ગણે છે. અને એ વિચાર કે સમાજના પ્રવાહથી અલગ ચાલવું એ પોતે જ એક સેવા છે. આજના સમયમાં જ્યારે બધા એક સરખા દેખાવા અને વિચારવા માંગે છે, ત્યારે આ વાત બહુ શક્તિ આપે છે.
અને મારા માટે જે સૌથી પ્રભાવશાળી વાત છે એ છે કે મિલ વ્યક્તિગત સ્વતંત્રતાને માત્ર એક અધિકાર તરીકે નથી જોતા, પણ વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસ માટે અનિવાર્ય ગણે છે. એમની દૃષ્ટિએ જે સમાજ પોતાના નાગરિકોને સૌથી વધુ ખીલવાની, પોતાની રીતે જીવવાની તક આપે, એ જ લાંબા ગાળે સૌથી મજબૂત અને પ્રગતિશીલ બને છે. એમનું પેલું કોટ છે ને,
હા, રાજ્યનું મૂલ્ય લાંબા ગાળે તેના નાગરિકોનું મૂલ્ય છે.
બસ એ જ.
તો અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ. મિલે લગભગ 150 વર્ષ પહેલા બહુમતીના જુલ્મની ચેતવણી આપી હતી. આજે આ 21મી સદીમાં, જ્યાં ડિજિટલ ટેકનોલોજી છે, સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ્સ આપણને એક પ્રકારના બબલમાં રાખે છે, ઓનલાઈન ટોળાશાહી છે, આ બધાના કારણે શું એ જુલ્મનું સ્વરૂપ બદલાયું છે? શું એ વધુ શક્તિશાળી બન્યું છે? અને જો હા, તો આ નવા યુગમાં આપણી ખરી વ્યક્તિગત સ્વતંત્રતા, આપણા વિચારવાની આઝાદી, એને ટકાવી રાખવા માટે આપણે સૌએ શું કરવાની જરૂર છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.